समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં ગાથા 186 સુધી સ્વાધ્યાય થયો છે. સંવર અધિકારની ગાથા 186માં એ વાત આવી કે શુદ્ધ આત્માને જાણતો એટલે કે અનુભવતો એવો જીવ શુદ્ધ આત્માને જ પ્રાપ્ત કરે છે. શુદ્ધ આત્માને જાણતો અનુભવતો એટલે પોતાના સ્વરૂપને જે અનુભવે છે એ પોતાના સ્વરૂપને પામે છે. અને અશુદ્ધ આત્માને જાણતો અનુભવતો જીવ અશુદ્ધ આત્માને જ પામે છે. એટલે કે પરનું લક્ષ કરી અને વિભાવ ભાવે પરને જાણતો એ જીવ પોતે પોતાના શુદ્ધ આત્માને નથી અનુભવતો, નથી જાણતો, નથી પ્રાપ્ત કરતો, નથી પહોંચતો અને જેવા ભાવે રહ્યો છે એવા ભાવને જ પામે છે. એટલે કે વિકારી ભાવને જ એ પામે છે. મૂળ ગાથામાં આ વાત લીધી અને પછી એમાં એ વાત સમજાવવામાં આવી કે શુદ્ધ આત્માને જાણતો અનુભવતો એટલે કે જે પોતે પોતાના જ્ઞાન સ્વભાવી આત્માને જાણે છે, અનુભવે છે, એવો જીવ પોતે પોતાના જ્ઞાન સ્વભાવી આત્માને પ્રાપ્ત કરે છે. અને એમાં એક ન્યાય આપ્યો કે જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ જ થાય એ ન્યાયથી કર્મના આવવાનું કારણ, કર્મના આશ્રવનું કારણ, કર્મના બંધનું કારણ એટલે કે નિમિત્ત કારણ જે જીવના રાગ દ્વેષ મોહ છે અને એવા રાગ દ્વેષ મોહની પરંપરા ચાલ્યા કરે છે, એનો નિરોધ થવાથી એ શુદ્ધ આત્માને જ પામે છે. શુદ્ધ આત્માને જાણતો અનુભવતો કહ્યું તો એનો અર્થ એવો કર્યો કે એ પોતે શુદ્ધ આત્માને જાણે છે એટલે કે એ આશ્રવોથી નિવર્ત્યો છે, એને રાગ દ્વેષના પરિણામોનો નિરોધ થયો છે એટલે એવા પરિણામ ઉત્પન્ન થતા નથી. અને એમ થતા એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવી આત્માને જાણે છે. કેમ કે રાગ દ્વેષ મોહના ભાવ ન રહ્યા એટલે એને માત્ર જ્ઞાનના જ ભાવ રહ્યા અને જ્ઞાનમય ભાવમાંથી એ જ્ઞાનમય ભાવ જ એને પ્રાપ્ત થાય છે એટલે ભગવાન આત્માનો જ અનુભવ થાય છે. એટલે બીજી રીતે કહીએ તો આમાં એવું માર્ગદર્શન આપણને આપ્યું કે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કઈ રીતે થાય એનું માર્ગદર્શન આપણને આપ્યું. પોતે રાગ દ્વેષ મોહની પરંપરાએ જ રહ્યો હતો, એક રાગને હજી પૂરો નથી કરતો ત્યાં તો બીજો રાગ ઉભો જ છે, એક દ્વેષને હજી કાઢતો નથી ત્યાં તો બીજો દ્વેષ ઉભો જ છે. સળંગ એને એકમાંથી બીજામાં, ત્રીજામાં, ચોથામાં, પાંચમામાં એમ એના પલટો આવ્યા કરે, એનામાં એને જવાનું થયા કરે, પણ એમાં ક્યાંય શુદ્ધ આત્મામાં જવાનું ન થાય. એના ઉપયોગના જે પલટા આવ્યા કરે એક જગ્યાએ ઉપયોગ સ્થિર થતો નથી અને જ્યાં સ્થિરતા કરવાનો એ પુરુષાર્થ કરે છે ત્યાંય પણ એ રહી શકતો નથી. રાગમાં એ સ્થિર થઈ શકતો નથી, રાગમાં એનો ઉપયોગ સ્થિર નથી રહેતો, દ્વેષમાં એનો ઉપયોગ સ્થિર નથી રહેતો, સતત ઉપયોગ બદલાયા કરે છે એટલે એવા પરિણામો સતત થયા કરે છે. રાગ દ્વેષ મોહના પરિણામો સતત થયા કરે છે. હવે એ પરિણામ નથી થતા તો પછી એ પોતે પોતાના સ્વરૂપને અનુભવે છે. એટલે પોતાના સ્વરૂપને અનુભવે છે એની સાથે એની સાથે નાસ્તિથી વાત એમ લેવામાં આવી કે રાગ દ્વેષ મોહની સંતતિ એનો નિરોધ થયો. આપણે બીજી રીતે વિચાર કરીએ છીએ. આ સ્થિતિ તો આપણે વાત સમજ્યા, કેમ કે ગાથામાં જે વાત આપી દીધી કે શુદ્ધ આત્માને જાણતો અનુભવતો જીવ શુદ્ધ આત્માને જ પામે છે, એટલે આ તો આ સ્થિતિ વાત આપી દીધી. પણ અહીંયા તો આપણે બીજી રીતે પણ વિચાર કરવાનો કે એવું કેવી રીતે પામે છે, કેવી રીતે એ કરે છે, એ ઉપલબ્ધિ એને કેવી રીતે થાય છે. તો એમાં આ નાસ્તિથી જે વાત લીધી છે એ સમજવા જેવી છે. અને એ ટીકાની અંદર એમ કહ્યું કે રાગ દ્વેષ મોહની સંતતિ તેનો નિરોધ થવાથી, રાગ દ્વેષ સંતતિનો પણ વિચાર કરવા જેવો છે કે અનાદિથી જીવ કરે છે શું, એક અથવા બીજા પ્રકારે એ રાગ દ્વેષ મોહ કર્યા કરે છે, એ સિવાય બીજું ક્યાં કંઈ કરે છે. એટલે હજી તો એક વાત પતતી નથી, એક વાતનો અંત આવતો નથી, ત્યાં તો હજી બીજી પાંચ વાત ઊભી થઈ જાય છે. જીવનમાં પણ એવું બને છે, ક્યાં જીવન પૂરું થઈ જાય છે ખબર નથી પડતી. પહેલા એમ હોય કે આટલું ભણીને પછી બધું બરાબર થઈ જશે, પછી એમ થાય કે આટલી જોબ ને બધું ચાલે છે ને હવે જરાક ઠેકાણે થઈએ એટલે બરાબર, પછી કે ઘર થઈ જાય એટલે બરાબર, પછી કે છોકરાઓ મોટા થઈ જાય એટલે બરાબર, છોકરાઓ મોટા થઈ જાય એટલે પછી કે હવે છોકરાઓ સેટ થઈ જાય એટલે બરાબર, છોકરાઓ પરણી જાય એટલે બરાબર, કોઈ અંત આવતો નથી એનો, કોઈ અંત આવતો નથી. કેમ કે જ્યાં સુધી એની વૃત્તિ પરમાં રહી છે અને પરના કાર્યો કરી શકે છે એવું એને મિથ્યા અભિમાન રહ્યું છે ને, ત્યાં સુધી એ એમાંથી બહાર નીકળતો જ નથી. એટલે આ સંતતિ છે, રાગ દ્વેષ મોહની સંતતિ, કોઈક પ્રકારે કોઈ તરફનો દ્વેષ હોય એ લંબાયા કરે અને કોઈક પ્રકારે ઊંધી માન્યતા મિથ્યાત્વ ચાલતું હોય એ ચાલ્યા કરે. એટલે એ રાગ દ્વેષ અને મોહ ત્રણે ત્રણમાં એવું બનતું જ નથી ક્યારે કે એનો એન્ડ આવે કે હા હવે પતી ગયું, એવું તો બનતું જ નથી, એવું બનતું જ નથી. એટલે મહાપુરુષોએ બહુ સરસ શબ્દ મૂક્યા છે કે સંતતિ. આપણે જોઈએ છીએ ને કે શું થાય કે પિતાનો પછી વારસો એમ પુત્ર રાખે ને પુત્ર પછી એનો પુત્ર ને એનો પુત્ર ને એમ ચાલ્યું આવતું, આપણે આપણા બાપ દાદાની બધી કઢાવીએ તો આગળ 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 ક્યાં સુધી જવાય. એટલે એ આપણે સંતતિમાં આવ્યા, આપણે એના સંતાન. એટલે એવા આ રાગ દ્વેષ મોહના સંતાનો, એના સંતાનો, એના સંતાનો, એટલે એની પરંપરા ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે છે. આ વસ્તુને લીધે થઈને એને આશ્રવ થયા કરે, આશ્રવ થાય એટલે બંધ થાય. એટલે જો ક્યાંય પણ એને પુરુષાર્થ કરવાની જો જરૂર હોય તો આ વસ્તુમાં જ પુરુષાર્થ કરવા જેવો છે કે આ સંતતિ ઉત્પન્ન જ ન થવી જોઈએ. ઉત્પન્ન થયો અને પછી જવાનો એ તો જવાનો જ છે, બીજો નવો ઉત્પન્ન થવાનો છે, એમાં એનું કાંઈ ચાલતું જ નથી. રાગ થયો અને પછી એ મારો નથી એ વાત જુદી છે, પણ રાગ ઉત્પન્ન જ થવો ન જોઈએ એ મહત્વનું છે. અહીંયા તો એ વાત લીધી છે કે એનો નિરોધ થવાથી ઉત્પન્ન જ નથી થતો. નિરોધ થવાનો અર્થ જ એ થાય કે એ થયા જ નહીં. અને એ એવું ક્યારે બને, શુદ્ધ આત્માના આશ્રયે જ થાય. એટલે જ્યારે પોતે પોતાના સ્વરૂપને ખરેખર પ્રગટ કરે છે, એનો અનુભવ કરે છે, ત્યારે એને આવી સંતતિનો નિરોધ થયો છે. અને બીજી રીતે એમ કહેવાય કે એનો નિરોધ થાય છે, એનો નિરોધ કરીને એ પોતે પોતાના સ્વરૂપ તરફ આગળ વધે છે. બંને સાથે જ રહ્યું છે, કોઈ આગળ પાછળ નથી, કોઈ આગળ પાછળ નથી. એમ નથી કે રાગ દ્વેષ મોહનો પહેલા એ નિરોધ કરે ને પછી આત્મામાં જાય, કે પહેલા એ આત્મામાં જાય ને પછી એ રાગ દ્વેષનો નિરોધ થાય, એમ નહીં. બંને સાથે જ થાય છે. પણ એમાં એ વાત સમાયેલી છે, નાસ્તિથી આ વાત પણ સાથે રહી છે. જ્યાં સુધી રાગ દ્વેષ મોહ છે ત્યાં સુધી એને સ્વરૂપમાં જવાનું નહીં થાય, એમાં રોકાવાનું નહીં થાય, એમાં સ્થિરતા તો પછી ક્યાંથી કરશે. એટલે ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે અર્થ કાઢ્યો છે એ બહુ મહત્વનો છે, એના ઉપર ઘણો વિચાર કરવા જેવો છે. કે કુંકુંદાચાર્ય ભગવાન જે કહેવા માંગે છે એ આ વાત છે, જે રાગ દ્વેષ મોહની સંતતિ તેનો નિરોધ થવાથી શુદ્ધ આત્માને જ પામે છે, અને જે સદાય અજ્ઞાનથી અશુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે તે અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવ જ થાય છે, એવા ન્યાયે એને નવા કર્મ બંધન થાય છે, આશ્રવ થાય છે અને કર્મબંધ થાય છે. તો આ વાત આપણે ગાથા 186માંથી સમજ્યા. ગુરુદેવે એના ઉપર જે વિસ્તાર કર્યો એ પણ આપણે લીધો છે, અને એના સંબંધી એકાદ પ્રશ્ન છે એ આપણે પછીથી લઈશું. આજે હવે આપણે આગળ સ્વાધ્યાય લઈએ છીએ. આવા જ અર્થનું કળશરૂપ કાવ્ય અમૃતચંદ્રાચાર્ય ભગવાન હવે કહે છે. કળશ 127. યદિ કથમ અપિ ધારાવાહિના બોધનેન ધ્રુવમ ઉપલબ્ધમાન શુદ્ધ આત્માન અસ્તે તદયમ ઉદયત આત્મ આરામન આત્માનમ આત્મા પર પરિણતિ તિરોધા અચ્છુદ્ધમેવા દ્યુપૈતી. કળશ 127 આ શ્લોકના અર્થમાં અહીંયા કહે છે, યદિ એટલે જો, કથમ અપી કોઈપણ રીતે, કોઈપણ રીતે એટલે શેની અહીંયા વાત કરવી છે, પુરુષાર્થની વાત કરવી છે, એને માટે કોઈપણ રીતે તીવ્ર પુરુષાર્થ કરીને, કોઈપણ રીતે એટલે તીવ્ર પુરુષાર્થ કરીને ધારાવાહીના બોધનૈન એટલે ધારાવાહી જ્ઞાનથી શુદ્ધમ આત્માનમ ધ્રુવમ ઉપલબ્ધમાન આસ્તે એટલે ધારાવાહી જ્ઞાનથી શુદ્ધ આત્માને નિશ્ચળપણે અનુભવ્યા કરે, તત અયમ આત્મા ઉદયત આત્મ આરામમ આત્માનમ, તો આ આત્મા જેનો આત્મા આનંદ પ્રગટ થતો જાય છે, અર્થાંત જેની આત્મસ્થિરતા વધતી જાય છે, એવા આત્માને પરપરિણતિ રોધાત શુદ્ધમ એવ અભ્યુપૈતિ એટલે પરપરિણતિના નિરોધથી શુદ્ધ જ પ્રાપ્ત કરે છે. કળશમાં શું કહ્યું કે જો કોઈપણ રીતે એટલે કે કોઈપણ રીતે એટલે તીવ્ર પુરુષાર્થ કરીને, બીજી તો કોઈ રીત છે જ નહીં, બીજી કોઈ રીતે તો એ થઈ શકતું જ નથી, એટલે પુરુષાર્થ કરીને, ઉગ્ર પુરુષાર્થ કરીને ધારાવાહી જ્ઞાનથી શુદ્ધ આત્માને નિશ્ચળપણે અનુભવ્યા કરે, તો આ આત્મા જેનો આત્મા આનંદ પ્રગટ થતો જાય છે, અર્થાંત જેની આત્મસ્થિરતા વધતી જાય છે, એવા આત્માને પરપરિણતિના નિરોધથી શુદ્ધ જ પ્રાપ્ત કરે છે. જો અગાઉ ગાથા 186માં વાત લીધી હતી ટીકામાં, એ વાત અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ કળશમાં પણ મૂકી છે કે પરપરિણતિના નિરોધથી, પરપરિણતિના નિરોધથી વાત નાસ્તિથી એને સાથે લીધી છે, શુદ્ધ આત્માને જ પ્રાપ્ત કરે છે. જો એ ઉગ્ર પુરુષાર્થ કરીને ધારાવાહી જ્ઞાનથી, ધારાવાહી જ્ઞાનથી એટલે શું, ધારાવાહી જ્ઞાનથી એટલે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે અને એનું લક્ષ્ય કરતા જે જ્ઞાન થાય છે તે ધારાવાહી જ્ઞાન, પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, ત્રિકાળ જ્ઞાયક સ્વભાવ છે, એનું લક્ષ્ય કરીને એના જ્ઞાન દર્શનના ઉપયોગ ધ્રુવ તરફ ઢળે છે, ત્યારે એને પોતાનો જ્ઞાન સ્વભાવી આત્મા વર્તમાન જ્ઞાનની પર્યાયમાં અનુભવવામાં આવે છે, એટલે કે અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા એનું એક રૂપ જે પરિણમન છે એનો એને અનુભવ થાય છે, અને એ વખતે એને આનંદનું વેદન હોય છે, એટલે જ્ઞાન અને આનંદને એ અનુભવે છે, અને એમ એ અનુભવ્યા કરે છે. ધ્રુવમ ઉપલબ્ધ માનહ, ધ્રુવમ ઉપલબ્ધ માનહ આસ્તે એટલે નિશ્ચળપણે અનુભવ્યા કરે છે, એમાં એમાં જ એ રહે છે, નિશ્ચળપણે એમાંથી ચલિત થયા વિના, એમાંથી ચ્યુત થયા વિના એ એને અનુભવ્યા કરે છે, તો આ આત્મા આત્મા આનંદ એને પ્રગટ થાય છે, એટલે એની સ્થિરતા થાય છે, એને એમાં સ્થિરતા થાય છે, અને ત્યાં એને પરપરિણતિનો નિરોધ છે, એટલે કે પરપરિણતિ ઉત્પન્ન જ થતી નથી. ભાવાર્થમાં અહીંયા પંડિતજી સમજાવે છે કે ધારાવાહી જ્ઞાન વડે શુદ્ધ આત્માને અનુભવવાથી રાગ દ્વેષ મોહ રૂપ પરપરિણતિનો એટલે ભાવ આશ્રવનો નિરોધ થાય છે અને તેથી શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે. જો અહીંયા ભાવાર્થમાં પંડિતજીએ જે અધિકાર ચાલે છે ને એ અધિકારને યોગ્ય બરાબર ભાવાર્થ લખ્યો છે. અધિકાર શેનો ચાલે છે? સંવરનો અધિકાર ચાલે છે. હવે સંવરનો અધિકાર ચાલે છે તો સંવરની પ્રાપ્તિ કેવી રીતે થાય એની વાત અહીંયા મુખ્યતાથી કરી છે. વાત તો એક જ છે કે પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે. હવે આ વસ્તુને આપણે સમ્યક દર્શનની અપેક્ષાએ લઈએ ત્યારે આપણે એમ કહીએ કે એને પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે. એક તે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને અંશે સમ્યક ચારિત્ર છે એમ પણ લઈએ. અહીંયા વાત શેની કરવી છે? સંવરની વાત કરવી છે. તો સંવરની વાતમાં શું લીધું? જાય છે તો પોતાના સ્વરૂપમાં જ, અનુભવે છે તો પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને જ અનુભવે છે. પણ સંવર થાય છે ને, સંવરનો અર્થ શું કર્યો છે આપણે? સાદો અર્થ, સીધો અર્થ શું કર્યો છે કે આશ્રવનો અભાવ, આશ્રવ રહિત દશાથી સંવર, આશ્રવ ન થવા, આશ્રવ ઉત્પન્ન જ નથી થતા. હવે આશ્રવ એટલે ભાવ આશ્રવ, ભાવ આશ્રવ છે તો પછી પેલા દ્રવ્ય આશ્રવ એના નિમિત્તે થાય છે, એટલે દ્રવ્ય આશ્રવની તો પછી વાત રહેતી નથી. એટલે ભાવ આશ્રવનો નિરોધ થવો. ભાવ આશ્રવ શું છે? રાગ દ્વેષ મોહ રૂપે ભાવ આશ્રવ છે. એવા રાગ દ્વેષ મોહ રૂપ પર પરિણતિ એ જ ભાવ આશ્રવ છે, એનો નિરોધ એટલે સંવર થાય છે. એનો નિરોધ એટલે કે સંવર થાય છે અને તેથી શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે. એટલે અહીંયા ભાવાર્થમાં બહુ સરસ રીતે પંડિતજી વાત મૂકી છે કે ધારાવાહી જ્ઞાન વડે શુદ્ધ આત્માને અનુભવવાથી રાગ દ્વેષ મોહરૂપ ભાવાશ્રવનો નિરોધ થાય છે અને તેથી શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે. પ્રશ્ન એ આવે કે સંવરની તમે વાત કરો છો પણ સંવર થાય કેવી રીતે? એનો જવાબ જો સંવરના અધિકારમાંથી નહીં મળે તો પછી ક્યાંથી મળશે? એટલે એ રીતે અહીંયા એનો અર્થ લીધો છે. શ્લોકનો અર્થ તો બરાબર જેમ છે તેમ સમજાવ્યો છે પણ અહીંયા સાથે સાથે એ વાત પણ કરી દીધી કે આમ સંવર છે, આવું સંવરનું સ્વરૂપ છે. ભાવ આશ્રવનો નિરોધ, એનો અભાવ થાય છે, ભાવ આશ્રવ ઉત્પન્ન થતા જ નથી. એના રહિતની દશા, આત્માના આશ્રય થતી દશા જેમાં શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે, એટલે પોતાનું જે અનંત ગુણ સહિત એક રૂપ પરિણમન છે એવા પરિણમનનો અનુભવ થાય છે. જો એ અનુભવ કરનારી પર્યાયમાં આત્મા આવી જતો નથી પણ આત્માનું અનંત ગુણો રૂપ સ્વરૂપ છે અને અનંત ગુણોનું જે પરિણમન છે એ એક રૂપે અનુભવમાં આવે છે. કંઈ જુદું જુદું અનુભવાય છે એમ નથી, જુદું જુદું અનુભવાય છે એમ નથી, એક પછી એક ગુણ અનુભવમાં આવે એમ નથી અને એ અનંત ગુણને કાંઈ જુદા જુદા છૂટા પાડી શકાતા નથી. આપણે સમજવા માટે દ્રવ્યશ્રુતના અભ્યાસ વખતે એમ કહીએ કે આ ગુણ બધા ગુણની વાત કરીએ પણ કંઈ આત્માનું સ્વરૂપ એવું નથી, બધા ગુણો સાથે જ રહેલા છે. દરેક પ્રદેશમાં બધા જ ગુણ છે અને બધાનું પરિણમન પણ એક રૂપે થાય છે. જેમ આપણે શરબતનો દાખલો લઈએ છીએ ને કે શરબત પીએ ત્યારે એમાં નાખેલા બધા ઇન્ગ્રેડિયન્ટનો સ્વાદ એક રૂપે અનુભવમાં આવે છે, કંઈ જુદો જુદો અનુભવાય છે, ક્રમમાં અનુભવાય છે, વારાફરતી અનુભવાય છે એવું નથી. એવી રીતે અહીંયા પણ જે અનુભવ છે એ અનંત ગુણના પરિણમનનો અનુભવ છે, એ આત્માનું સત્વ છે. આપણે પહેલા એક ઉદાહરણ લીધો જ, પહેલા સમજવા માટે લીધું છે ઉદાહરણ, એનો દાખલો એક લીધો હતો આપણે કે શેરડી છે, એ શેરડી તો બરાબર છે પણ શેરડીમાંથી જે રસ જે છે એનો અનુભવ છે, એ રસ જે છે એનો સ્વાદ આવે છે. આપણે સ્વાદ તરીકે વાત લીધી હતી, એ ગાથા એવી આગળ આવી એમાં. એવી રીતે આ ભગવાન આત્માના અનંત ગુણોનું પરિણમન છે એનો આસ્વાદ, એક રૂપે આસ્વાદ આવે છે. એટલે આત્મા આમ લઈએ અને પછી એના પરિણમનનો વિચાર કરીએ ત્યારે આપણને એનું સત્વ છે એ સમજાય છે. ગુરુદેવે એના સત્વની વાત લીધી છે કે એ સત્વ અનુભવમાં આવે છે. એટલે સત્વ એટલે આત્માના પરિણમનનો અનુભવ. અનંત ગુણ છે એ કંઈ કુટસ્થ નથી, એનું પરિણમન થઈ રહ્યું છે, એ પરિણમી રહ્યા છે અને એ અનુભવાય છે અને એમાં આનંદનો અનુભવ થાય છે, એ જ્ઞાનનો અનુભવ થાય છે અને એ અનુભવ કરનારી પર્યાય એ જ્ઞાનની પર્યાય છે. એને પોતે જાણે છે, અનુભવે છે, એવું જ્યારે થાય છે ત્યારે એને હવે રાગ દ્વેષ મોહના પરિણામ થતા નથી, એટલે કે ભાવ આશ્રવ થતા નથી, અને એમ એને સંવર થાય છે, એમ એને સંવર થાય છે. અને આવો સંવર થાય છે ત્યારે નવા કર્મનો બંધ પડતો નથી, અને એ વખતે પેલા જે કર્મ ઉદયમાં આવ્યા એ નિર્જરી જાય છે, એમ નિર્જરા થાય છે, એટલે એને સકામ નિર્જરા કહે છે કૃપાળુદેવે. ધારાવાહી જ્ઞાન એટલે પ્રવાહરૂપ જ્ઞાન, અતૂટક જ્ઞાન. હવે એની વાત અહીંયા કરે છે ગુરુદેવે, પણ આ વાત બરાબર સારી રીતે સમજાવી છે કે ધારાવાહી એટલે શું. ધારાવાહી જ્ઞાન એટલે પ્રવાહરૂપ જ્ઞાન, અને એ ધારા કેવી છે, અતૂટક જ્ઞાન. અને એ અતૂટક બે રીતે કહેવાય છે, એક તો જેમાં વચ્ચે મિથ્યા જ્ઞાન ન આવે એવું સમ્યક જ્ઞાન ધારાવાહી જ્ઞાન છે. શું કહ્યું, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની આપણે વાત કહીએ, સંકિત કહીએ, તો એ સંકિત થયા પછીથી નિર્વિકલ્પ ધ્યાનમાં અનુભવ થયો અને પછી એવી જ સમ્યક શ્રદ્ધા પણ થઈ, તે પછીથી એ બહારમાં છે તો પણ એની શ્રદ્ધા સમ્યક રહે છે, એની દ્રષ્ટિમાં ભગવાન આત્મા રહે છે, એટલે કે પોતે એવા સ્વરૂપે છે એમ પોતે માને છે અને એમ જ એ પરિણમે છે. સમ્યક દ્રષ્ટિ ને હવે એમ નથી કે એને મનુષ્યપણું છે કે એને તિર્યંચપણું છે કે દેવપણું છે, એમ નથી. પોતાનું સ્વરૂપ તો હવે સમ્યક સમજાયું છે, તો એ એમ જ પોતાને માને છે, એટલે જ પછી એને રાગ દ્વેષ કે મોહ માયા કંઈ રહેતું નથી, ભય રહેતો નથી, શંકા થતી નથી. એ બધું ન થવાનું કારણ એ છે કે પોતે ભગવાન આત્મા છે, પછી એને ક્યાં શંકાનો કે ભયનો કે મોહનો કે રાગનો કે પ્રશ્ન જ ઉદ્ભવિત થાય છે. એ બધું તો વર્તમાન પર્યાયને કારણે થાય છે. એટલે સમ્યક દ્રષ્ટિની જે શ્રદ્ધા થઈ છે એ શ્રદ્ધા જ એવી છે, એટલે એવી શ્રદ્ધા એને નિર્વિકલ્પ ધ્યાન પૂરું થયા પછીથી બહારમાં આવે છે, પછી એવી શ્રદ્ધા રહે છે, એવી શ્રદ્ધા એને રહ્યા કરે છે. એટલે પહેલી વાત અહીંયા એ રીતે કહી કે જેમાં વચ્ચે મિથ્યા જ્ઞાન ન આવે એવું સમ્યક જ્ઞાન ધારાવાહી જ્ઞાન છે, પછી એને મિથ્યાત્વ નથી, મિથ્યા શ્રદ્ધા નથી, એને મિથ્યા શ્રદ્ધા થતી નથી. પોતાના સ્વરૂપ વિશે અને જગતના સ્વરૂપ વિશે એને મિથ્યા શ્રદ્ધા થતી નથી, પોતે બધાથી જુદો અને પોતે ત્રિકાળ નાયક છે એ વાતમાં એને કોઈ હવે શંકા નથી, એમાં અશ્રદ્ધા નથી. ભલે બહારના કામ કરે, કૃપાળુદેવ પણ હીરાનો વેપાર કરતા હતા, પણ એથી શું થયું, પોતે કોણ છે એમાં કોઈ ફેરફાર થતો નહોતો. પોતે ભગવાન આત્મા નાયક છે એ વાતનો પાકો નિર્ધાર નિર્ણય હતો અને એમ જ પરિણમન હતું. ભલે ને બહારમાં વેપાર થવાનો હોય તો થાય, ન થવાનો તો ન થાય, એમ એ મારો ક્યાં છે, એ વેપાર કંઈ કરનારો હું નથી ને એ વેપાર મારો નથી, એની સાથે મારે કાંઈ સંબંધ નથી, એવું વગર બોલીએ, વગર બોલીએ, વારંવાર યાદ કર્યા વિના એવું જ શ્રદ્ધાંત સતત રહ્યા કરે, એવું જ શ્રદ્ધાંત સતત રહ્યા કરે, આવું સમ્યક દ્રષ્ટિને હોય છે. એટલે એને મિથ્યા જ્ઞાન ન આવે, અહીંયા કહ્યું છે ને કે એમાં વચમાં મિથ્યા જ્ઞાન ન આવે એવું સમ્યક જ્ઞાન ધારાવાહી જ્ઞાન છે. આ એક રીતે એનો અર્થ કહ્યો. બીજો અર્થ અહીંયા ધારાવાહી જ્ઞાનનો કર્યો છે કે એક જ જ્ઞેયમાં ઉપયોગના ઉપયુક્ત રહેવાની અપેક્ષાએ જ્ઞાનનું ધારાવાહીપણું કહેવામાં આવે છે. એક જ જ્ઞેયમાં ઉપયોગ રહે એવી અપેક્ષાએ જો વિચાર કરીએ તો પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરે, અર્થાત એનો અર્થ શું થાય કે જ્યાં સુધી ઉપયોગ એક જ્ઞેયમાં ઉપયુક્ત રહે છે ત્યાં સુધી ધારાવાહી જ્ઞાન કહેવાય છે. હવે છદ્મસ્થનો વિચાર કરીએ, છદ્મસ્થ એટલે શું, છદ્મસ્થ છદ્મસ્થ શબ્દ તો બોલીએ છીએ પણ છદ્મસ્થનો અર્થ શું, જેને હજી જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મની પ્રકૃતિઓ ઉદયમાં છે એ છદ્મસ્થ છે, એને છદ્મ કહેવાય, એમાં રહ્યો છે, એટલે એ જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મ પ્રકૃતિઓ સહિત છે એ છદ્મસ્થ છે, એટલે કે પૂર્ણ જ્ઞાની થયો નથી, કેવળ જ્ઞાન પ્રાપ્ત નથી થયું, એ છદ્મસ્થ છે અને સાધક દશામાં છે, તો એ પોતે પોતાના સ્વરૂપમાં જાય છે. એટલે એવા છદ્મસ્થને પોતાના સ્વરૂપમાં વધુમાં વધુ અંતર્મુહૂર્ત સુધી જ સ્થિરતા થાય, પછીથી એનો ઉપયોગ ત્યાંથી બહાર નીકળે, બીજે ક્યાંક જાય, પોતાના સ્વરૂપ તરફ જે ઉપયોગ ગયો હતો અને ત્યાં એણે સ્થિરતા કરી હતી, પોતાના સ્વરૂપને જ અનુભવતો હતો, એનું જ માત્ર જ્ઞાન કરતો હતો, એ અંતર્મુહૂર્ત સુધી વધુમાં વધુ રહે, પછી છદ્મસ્થને એ ખંડિત થાય. ખંડિત થાય એટલે બહાર આવે, એ ત્યાંથી ચ્યુત થાય અને બહાર આવે, પછી એને શુભ ભાવ આવે. એટલે એને અહીંયા બીજો અર્થમાં એ રીતે લેવામાં આવ્યું કે એને અહીંયા ધારાવાહી જ્ઞાન કહેવામાં આવ્યું છે, એને ધારાવાહી જ્ઞાન કહેવામાં આવ્યું છે. હવે એ હંમેશને માટે એમાં સ્થિર થઈ જાય, ધારાવાહી જ્ઞાન એવું થઈ જાય કે પછી હવે એમાંથી એને બહાર નીકળવાનું ન થાય એવી દશા જે થાય, ત્યારે તો એ શ્રેણી ચડી અને પછી એ તેરમા ગુણ સ્થાને પહોંચે છે, એટલે કે કેવળી થાય છે. એટલે બીજી વાત જે લીધી છે એમાં એવો અર્થ લીધો છે કે ધારાવાહી જ્ઞાન એટલે કે જે ઉપયોગ એક જ જગ્યાએ જે રહે છે એ ધારાવાહી, એમાંથી એ ખંડિત થાય છે, એટલે કે ઉપયોગ ત્યાંથી બહાર જાય છે, ઉપયોગ ત્યાંથી ખસી અને બહાર જાય છે, એટલે એ ધારાવાહીમાંથી એ બહાર આવ્યો. હવે આ બે જાતના અર્થ થયા. આ બે અર્થમાંથી જ્યાં જેવી વિવક્ષા હોય તેવો અર્થ સમજવો, જ્યાં જે લાગુ પડતું હોય જે પ્રમાણે વાત ચાલતી તે પ્રમાણે અર્થ સમજવો, બંને અર્થ બરાબર છે. અવિરત સમ્યક દ્રષ્ટિ એટલે ચોથા ગુણસ્થાને, અને પાંચમા છઠ્ઠા એ બધા નીચેના ગુણસ્થાનવાળા જીવોને મુખ્યત્વે પહેલી અપેક્ષા લાગુ પડે. સાતમા ગુણસ્થાન સુધી આ વાત હોય, કેમ કે સાતમા ગુણસ્થાને પણ એ બહાર આવે છે. એટલે સાતમા ગુણસ્થાને પછી જ્યારે બીજો ભાગ છે અને એમાં આઠમા ગુણસ્થાનથી શ્રેણી ચડે છે તેની વાત લેતા અહીંયા કહે છે કે શ્રેણી ચડનાર જીવને મુખ્યત્વે બીજી અપેક્ષા લાગુ પડે, કારણ કે તેનો ઉપયોગ શુદ્ધ આત્મામાં જ ઉપયુક્ત છે, એને ધારાવાહીનો અર્થ એવી રીતે લાગુ પડે. તો અહીંયા આ 127મો કળશ આ રીતે લીધો છે. આજે આપણે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવે જે પ્રવચન આપ્યું છે એના અંશ લઈએ. પ્રવચન રત્નાકર ભાગ છઠ્ઠો પાના નંબર 411 કળશ 127 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ અહીંયા કહે છે કે જો કોઈપણ રીતે તીવ્ર પુરુષાર્થ કરીને એટલે કે રાગથી ભિન્ન પડીને, તીવ્ર પુરુષાર્થ કરીને એટલે કે રાગથી ભિન્ન પડીને, એવું ભેદ જ્ઞાન કરીને કે આ રાગ તે મારું સ્વરૂપ નહીં એ જુદો છે અને હું જુદો, રાગથી હું જુદો છું, રાગ કહેતા દ્વેષ મોહ બધું આવી જાય, આ વિભાવ ભાવથી હું જુદો, આ જે સમયે સમયે મને જે વિચાર આવે જે વિકલ્પ થાય છે એનાથી જુદો હું ભગવાન આત્મા છું. શું કહ્યું છે અહીંયા ગુરુદેવે કે રાગથી ભિન્ન પડીને, ભિન્ન કોને પડવાનું છે, એને પોતે પડવાનું છે, કોઈના ઉપદેશથી કે કોઈના ઉપકારથી કે કોઈના આશીર્વાદથી કે કોઈના વાસ્કેપ નાખવાથી કે કોઈ વ્રત તપ કરવાથી એ રાગથી ભિન્ન પડી જાય એમ બનતું નથી. વ્રત કરવાનો પણ રાગ છે, એટલે વ્રત કરવા એવી જ્યાં સુધી દ્રષ્ટિ વર્તે છે અને વ્રતથી મને ફાયદો છે તો એ વ્રત પ્રત્યેનો રાગ છે. હવે આવી વાત કરીએ ને એટલે પાછા લોકો ઊંધો અર્થ પકડે કે શું વ્રત ના કરવા, વ્રત ના કરવા, ઊંધો અર્થ પકડવાની વાત નથી. અહીંયા કહેવાનો અર્થ એવો છે કે બહારમાં રહ્યો છે, વિકલ્પમાં રહ્યો છે, ત્યાં સુધી સ્વરૂપમાં જતો નથી એટલે અંતરદ્રષ્ટિ થતી નથી, એટલે અંતરદ્રષ્ટિ થતી નથી. સીધો અર્થ લેવાય, જ્યાં જ્યાં એમ કહ્યું હોય કે શુભ ભાવ ને છોડવો ત્યાં શુદ્ધની અપેક્ષા છે, શુદ્ધની અપેક્ષાએ શુભ ભાવ છોડવો એમ કહેવાનો આશય છે. પણ ઊંધું જેને પકડવું હોય એમ કે શુભ ભાવને છોડીને મારા શુભમાં જવું, હવે આવી લોકોની વાતો હજી સુધી ચાલે છે. ગુરુદેવના વખતમાં પણ એ વાત હતી ને અત્યારે પણ એમ જ વાત ચાલી રહી છે, શું કરી શકાય. એની યોગ્યતા એવી હોય એટલે એવી વાત કરે, બીજું શું કરે. ગુરુદેવે ક્યારે એ શુભ ભાવ માટે ના પાડી નથી કે શુભ ભાવ છોડીને શુભમાં જવું એવી તો ક્યારેય વાત કરી જ નથી, પણ શુભ ભાવ છે તે ધર્મ નથી એમ વાત કરી છે. વ્રત તપનો ભાવ છે એમાં વિકલ્પ સમાયો છે ને એ શુભ ભાવ છે, અને ત્યાં જ્યાં સુધી અટક્યો છે ત્યાં હજી એને એમ લાગે છે કે એ દ્વારા મને પ્રાપ્તિ થશે, તો એ મિથ્યાત્વ છે. એ દ્વારા પ્રાપ્તિ ન થાય, પોતાના સ્વરૂપમાં થી પોતાની સ્વરૂપની પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય, જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ પ્રગટે. એટલે એવી દ્રષ્ટિ નથી, એટલે એ અપેક્ષા એમ કહેવામાં આવ્યું કે સુભાવને ધર્મ સમજે તો એ મિથ્યાત્વ છે, એટલે ખોટી માન્યતા છે. શુભભાવ એ શુભભાવ જ છે, એ ધર્મ નથી. ધર્મ કોને કહેવાય? જે મુક્તિ અપાવે તે, જેમાં કર્મનો બંધ ન થાય અને પોતાના પરિણામો વિશુદ્ધ થતા જાય, શુદ્ધતા વધતી જાય, એ ધર્મ છે, એ મુક્તિનો માર્ગ છે. અહીંયા તો શુભભાવથી એને બંધ પડે છે, એટલે એવો શુભભાવ એ રાગ છે, એ રાગથી એને ભિન્ન પડવાનું છે, એ પોતાનું સ્વરૂપ નથી એમ ભિન્ન પડવાનું છે. કોઈ પણ રીતે તીવ્ર પુરુષાર્થ કરીને, એટલે કે રાગથી ભિન્ન પડીને, અંતરદ્રષ્ટિ વડે ધારાવાહી જ્ઞાનથી, જેમ પાણીની ધાર ધારાવાહી છે, તેમ રાગથી ભિન્ન પડેલું જ્ઞાન અખંડ ધારાવાહી જ્ઞાન છે. તે વડે શુદ્ધ આત્માને નિશ્ચળપણે અનુભવ્યા કરે, એટલે કે હું પરમ શુદ્ધ પવિત્ર વિતરાગ સ્વરૂપ ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા છું, એમ જે નિરંતર ધારાવાહી અનુભવ્યા કરે. વિકલ્પની અહીંયા વાત નથી, એવું અનુભવમાં આવે, એવું અનુભવમાં આવે. વિકલ્પ નથી, શબ્દોની વાત નથી, વિકલ્પ ને શબ્દોની વાત નથી. હું ભગવાન આત્મા છું એવા શબ્દો બોલતા પણ ના આવડતા હોય, પણ અનુભવ પોતે જેવો છે એવો જ થાય. વિતરાગ સ્વરૂપ પોતાનું છે એવા સ્વરૂપનો અનુભવ એને સતત રહ્યા કરે. એમાં શબ્દ કે વિકલ્પને કોઈ સ્થાન નથી, એવું બોલવાથી કંઈ થવાય છે એમ નથી, એવું અનુભવવાની અહીંયા વાત કરી છે. એટલે જ્યારે એમ એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ થઈ છે અને એ પોતાના સ્વરૂપને અનુભવે છે, એ પર્યાય વિતરાગી પર્યાય છે, એ શુદ્ધ પર્યાય છે, એ નિર્મળ પરિણામ છે. તેવા પરિણામને એ નિશ્ચળપણે અનુભવ્યા કરે, એટલે કે હું પરમ શુદ્ધ પવિત્ર વિતરાગ સ્વરૂપ ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા છું, એમ જે નિરંતર ધારાવાહી અનુભવ્યા કરે, તો આ આત્મા જેનો આત્માનંદ પ્રગટ થતો જાય છે, અર્થાત જેની આત્મસ્થિરતા વધતી જાય છે, એવા આત્માને પરપરિણીતિના નિરોધથી રાગની દશાને રોકીને શુદ્ધ જ પ્રાપ્ત કરે છે, શુદ્ધ દશાને જ એ પ્રાપ્ત કરે છે. ગુરુદેવ કહે છે, લ્યો આ બહુ ટૂંકમાં કહ્યું કે જ્ઞાની અખંડ ધારાવાહી જ્ઞાનમય પરિણમનથી નિરંતર શુદ્ધ આત્માને અનુભવતો થકો, રાગનો વિકલ્પનો નિરોધ કરીને શુદ્ધ આત્માને જ પ્રાપ્ત કરે છે, અને આનું નામ સંવર. હવે ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી વાત આપણે લઈએ. આગળ અહીંયા કહે છે કે ધારાવાહી જ્ઞાન વડે શુદ્ધ આત્માને અનુભવવાથી રાગ દ્વેષ મોહરૂપ પરપરિણીતિનો, એટલે કે ભાવાશ્રવનો નિરોધ થાય છે, અને તેથી શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે. આ વાત ભાવાર્થમાં આવી. એનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે રાગની એકતા બુદ્ધિમાં ધારાવાહી અશુદ્ધતાનો પુણ્ય પાપરૂપ વિકારનો અનુભવ હતો. રાગની એકતા બુદ્ધિમાં, રાગની એકતા બુદ્ધિ એટલે શું? પોતાને જ્યાં રાગ થાય છે ને, પોતાને જેમાં જેમાં રાગ થાય છે ને, પર પદાર્થો તરફ જોઈને એનું લક્ષ કરીને એમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરી અને જે રાગ થાય છે ને, એમાં એને યાદ જ નથી આવતું કે પોતે કોણ છે. એટલે એકતા ક્યાં થઈ? એકતા ક્યાં થઈ કે જ્યાં એને ઇષ્ટ બુદ્ધિ માની છે ને જેમાં, ત્યાં એકતા થઈ, ત્યાં એની એકતા થઈ. સ્વરૂપને ભૂલી ગયો, સ્વરૂપને તો ભૂલી ગયો. પોતે કોણ છે, ભગવાન આત્મા છે, એ વાત તો એ વખતે યાદે આવતી નથી. હું ડોક્ટર છું, હું રમેશ છું, હું ડોક્ટર છું, અને પછી હું ડોક્ટર છું એટલે મેં આમ કર્યું, એમાં એ એટલો બધો ઓતપ્રોત થઈ જાય, મેં આમ કર્યું, મેં આમ કર્યું, મેં ઓપરેશન કર્યા, મેં બીજાનું સારું કર્યું, મેં કેમ્પ કર્યા વગેરે વગેરે વગેરે, એમાં ઊંડો 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 ઉતરતો જ ચાલ્યો, અને ગાંડાની જેમ એમાં એ આખું જીવન પૂરું કરી નાખે, પણ પોતે કોણ છે એ વાતને તો યાદ જ ના કરે કે પોતે ભગવાન આત્મા છે, એ વાતને ભૂલી જાય. એટલે એકત્વ બુદ્ધિ ક્યાં થઈ, એકત્વ પણ ક્યાં થયું, એ જ્યાં એને રાગ છે ને ત્યાં. રાગ શું છે કે વર્તમાન પર્યાય જે છે એ પર્યાયને પોતા રૂપે માને છે અને એમાં એ કંઈક કરે છે અને એમાં જ એને ઇષ્ટ પણ લાગે છે, એટલે એ રાગ છે. એટલે એમ એ રાગની એકતા છે. રાગની એકતાને સમજવા જેવી છે, કેમ કે એ સમજાવીના રાગની એકતા છૂટશે કેવી રીતે. રાગની એકતા બુદ્ધિ શબ્દ આવે વાંચીને આપણે આગળ ચાલીએ, પણ પ્રભુ રાગની એકતા બુદ્ધિ એટલે શું? આ વસ્તુ સારી છે, આપણે જસ્ટિફાઈ દરેક વસ્તુને કરીએ, એ જસ્ટિફિકેશન જે આપણે આપ્યા કરીએ છીએ ને, એ જસ્ટિફિકેશન છે, એ રાગની એકતા છે. બહુ શાંતિથી સમજવાનું છે, ઊંડા ઉતરવાનું છે. પ્રભુ હવે તો આપણે સમયસાર અડધું કરી નાખ્યું, અડધો ભાગ સમયસારનો આપણે પૂરો કર્યો, અને એ પહેલાં કેટલા બધા શાસ્ત્રોનો પણ અભ્યાસ આપણે કર્યો, સ્વાધ્યાય કર્યા, આટલું બધું કર્યું. હવે ઊંડાણથી આપણે વાતને સમજવાની છે, આત્માના લક્ષ્ય. હવે તો સ્વરૂપમાં જવાની વાત છે, બીજી કોઈ વાત જ નથી અહીંયા તો. હવે બધી ઊંચી વાત જ આવશે, અને હવે નાની નાની વાત જે છે એને તો હવે બરાબર સમજી લેવાની છે. ક્યાંય અટક્યા હોય તો તમે જરૂરથી પ્રશ્ન કરજો, પણ છોડી નહીં દેશો, એ છોડવા જેવી વસ્તુ નથી. એમને આગળ નહીં ચાલો, હવે બરાબર પકડો. હવે જે જે વાતને જે છે એ બધી વાતને આપણે પકડીને એમાંથી એનું સત્વ આપણે મેળવવાનું છે. અહીંયા વાત એ છે કે રાગની એકતા બુદ્ધિ, આ શબ્દો ઘણી વાર આવ્યા, ગુરુદેવ તો વારંવાર એ વાત કરે, પણ એક રાગની એકતા બુદ્ધિ શું, ક્યાં છે આપણને એકતા બુદ્ધિ? આપણે તો બુદ્ધિશાળી છીએ, હોશિયાર છીએ, દયા છીએ, વિચારી શકીએ છીએ, વિશ્લેષણો કરી શકીએ છીએ, ને એ બધી વાતને બદલે અહીંયા રાગની એકતા બુદ્ધિ આ શું છે? રાગની એકતા બુદ્ધિનો અર્થ એવો છે કે વર્તમાન પર્યાય છે એનું લક્ષ્ય કરીને, એને સાચી માનીને, સર્વથા સાચી માનીને, જે સર્વથા સાચી નથી, જે ક્ષણિક છે, જે ક્ષણિક છે, એ અવસ્થાને સર્વથા સાચી સ્વીકારીને આપણે આગળ ચાલીએ છીએ, ને જે સર્વથા સાચું છે એનું લક્ષ્ય કરતા જ નથી. એટલે રાગની એકતા બુદ્ધિ છે. હા, રાગની એકતા બુદ્ધિ આ રીતે છે કે હું આ છું, અથવા હું આ કરી શકું છું, અથવા હું આ બીજાનું આમ કરું છું, હું સંસારી છું, આ રાગની એકતા બુદ્ધિ છે. એટલે ભાઈ તું કે દે નથી સંસારી થયો, તું ભગવાન આત્મા ત્રિકાળ નાયક છો એ વાતને તો યાદ કરતો જ નથી ને, સંસારી છું, સંસારી છું, શું સંસારી છો? તું સંસારી પણ નથી, તું સંસારી પણ નથી, અને વર્તમાનમાં જે તારી જે દશા છે, જે શરીર છે, એ રૂપે પણ તું નથી. તું ભગવાન આત્મા ત્રિકાળ નાયક જ છો, બીજું કાંઈ નથી. નવ તત્વની અંદર જે જીવ લીધો છે એ જીવને બંધ પણ નથી અને મોક્ષ પણ નથી. આ વાત આપણે ઘણીવાર કરી છે. નવ તત્વમાં જે જીવ લીધો છે એ જીવને બંધ પણ નથી અને મોક્ષ પણ નથી, એને સંવર પણ નથી અને નિદ્રા પણ નથી. એવો જીવ એ શુદ્ધ જીવ છે, અને એ શુદ્ધપણું છે એ ત્રિકાળ છે. તો એવું પોતાનું શુદ્ધપણાનું જે સ્વરૂપ છે એનો વિચાર નથી કરતો, અને એની સાથે બીજી વસ્તુને જોડી દે છે, અને બીજી વસ્તુ સાથે એ એકમેક પણ કરે છે, એ એકતા બુદ્ધિ છે, એ રાગની એકતા બુદ્ધિ. એને તોડવાની છે, દરેક સમયે સમયે એને ભાન કરવાનું છે કે આ જે હું કરી રહ્યો છું ને, હું જેને ન્યાય સમજું છું ને, જેને હું જસ્ટિફાય કરું છું, એમાંનું કેટલું સાચું, એમાંનું કેટલું સાચું. જો કે સ્વાધ્યાય કરવા માટે એની વાત જુદી હોય ને બાકીના 23 કલાક વાત જુદી હોય એમ હોય નહીં. શ્રદ્ધામાં તો જે સ્વાધ્યાયમાં જે વાત આવી હોય એ જ હોય, એવી જ અખંડ શ્રદ્ધા રહેવી જોઈએ, નહીંતર સ્વાધ્યાય કર્યો શું કામનો? આ તો એક કલાક સ્વાધ્યાય કરીએ ત્યાં સુધી આત્મા, ને પછી બાકીના 23 કલાક પછી રમેશ, એમ ના હોય પ્રભુ, એમ ના હોય. આ વાત બરાબર નથી. ઉપચારથી બરાબર કહીએ કે ચાલો ભાઈ હતા, એક વખત ડોક્ટર હતા, કે એક વખત રમેશ પણ, આ બધું ઉપચાર, એને એ વખતે પણ અંદરમાં એમ જ હોય કે આ બધું તો ઉપચાર, એને મારે કાંઈ સંબંધ નથી, એ બધું પર્યાય ને એ બધું ગયું. અત્યારે હવે ભાન થયું છે સાચું, તો હવે આ જ વાત જે છે તે જ બરાબર છે. એટલે એ સતત રહેવું જોઈએ, અને એનો એવો અધ્યાસ, એવો અધ્યાસ હોવો જોઈએ, હું ભગવાન આત્મા છું એવો. અત્યારે દેહાધ્યાસ છે, એ દેહાધ્યાસ છોડી અને પોતાના સ્વરૂપનો ધ્યાસ, અને એવું વારંવાર વારંવાર ઉગ્ર પુરુષાર્થ દ્વારા થાય, અને એવું વારંવાર કરવામાં આવે એને અભ્યાસ કહેવામાં આવે. અહીંયા વાત કરે છે કે ધારાવાહિક જ્ઞાન વડે શુદ્ધ આત્માને અનુભવવાથી રાગ દ્વેષ મોહરૂપ પરપરિણીતિનો એટલે ભાવ આશ્રવોનો નિરોધ થાય છે અને તેથી શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે. હવે આ વાતને સમજાવતા ગુરુદેવે એમ કહ્યું કે રાગની એકતા બુદ્ધિમાં ધારાવાહી અશુદ્ધતાનો પુણ્ય પાપરૂપ વિકારનો અનુભવ હતો અને જ્યાં જ્ઞાન રાગથી ભિન્ન પડી શુદ્ધ આત્માને અનુભવવા લાગ્યું ત્યાં ધારાવાહી જ્ઞાનમય પરિણમન થયું અને ત્યારે પુણ્ય પાપરૂપ ભાવ આશ્રવો અટકી જવાથી શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે. આવું ભેદ જ્ઞાન અલૌકિક વસ્તુ છે. રાગ દ્વેષ મોહથી એને ભેદ જ્ઞાન કરવાની વાત કરી, ત્યાંથી શરૂઆત કરી ગુરુદેવે. આગળ કહે છે કે આવા જ્ઞાનના સ્વરૂપને સમજ્યા વિના કોઈ માને કે અમે ધર્મ કરીએ છીએ તો તે બાહ્ય વ્રત તપ ત્યાગ આદિ ક્રિયાકાંડને જ જૈન ધર્મ માને છે. તે માને છે કે વિતરાગનો ધર્મ નિવૃત્તિમય છે, માટે જેટલી બાહ્ય પ્રવૃત્તિ મટી ને નિવૃત્તિ થાય તેટલો ધર્મ. બાહ્ય પ્રવૃત્તિ મટી અને નિવૃત્તિ થઈ એટલે ધર્મ થયો. આ તો ભાઈ બ્રહ્મ છે, આ બધો બ્રહ્મ છે. સંકિત વિના કોઈ વ્રત કે તપ સાચા હોતા નથી. રાગની રૂચિથી નિવર્તવું તે સૌ પ્રથમ સૌથી પહેલો કરવા જેવો તારો ધર્મ છે ભાઈ, એ તારો ધર્મ છે. રાગની રૂચિથી નિવર્તવું એ જ ધર્મ છે અને તેના વિના બાકી વ્રત આદિ કાંઈ હોતા નથી. સાચા વ્રત આદિ હોતા નથી, બાહ્ય વ્રત હોય છે, બાળ વ્રત હોય છે. અહીંયા કહે છે કે જ્યાં અંતરમાં રાગથી જ્ઞાન ભિન્ન પડ્યું, રાગથી જ્ઞાન ભિન્ન પડ્યું એટલે પોતે ભગવાન આત્મા રાગથી જુદો એમ ભેદ વિજ્ઞાન થયું, ત્યાં શુદ્ધતાના પરિણમનની જ્ઞાનમય પરિણમનની ધારા અખંડ ધારાવાહી ચાલે છે. ભલે સાથે કાંઈક અશુદ્ધતાનું પરિણમન હોય પરંતુ શુદ્ધતાની ધારા તો નિરંતર ચાલે છે. સાધકને સમ્યક દ્રષ્ટિને બે ધારા સાથે ચાલે છે, એક જ્ઞાન ધારા છે અને એક રાગ ધારા. એટલે અશુદ્ધતાનું પરિણમન પણ હોય છે સાથે, પણ પેલી શુદ્ધતાની ધારા નિરંતર ચાલે છે. પોતે ભગવાન આત્મા શુદ્ધ છે, ત્રિકાળ નાયક 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 એ વાત યાદ કરવી પડતી નથી, એ ધારા સતત ચાલે છે. જ્ઞાન આનંદ સ્વભાવની નિર્મળ પરિણતિ જે પ્રગટ થઈ તેની ધારા તો અખંડ અતૂટ રહે છે. આગળ અહીંયા 412માં પાના પર કહે છે કે ધારાવાહી જ્ઞાન એટલે પ્રવાહરૂપ જ્ઞાન. પ્રવાહરૂપ એટલે પ્રવાહ પણ કેવો છે, અતૂટક, એમાં ટુકડે ટુકડે નહીં, અતૂટક જ્ઞાન. અને એને બીજી રીતે પણ કહેવાય છે, એક તો આ જે રીતે વાત કરી તે રીતે કે જેમાં પછી વચમાં મિથ્યા જ્ઞાન આવતું નથી, એવું આ સમ્યક જ્ઞાન છે, એ ધારાવાહી જ્ઞાન છે, એની પરિણતિ સમ્યક રહે છે. નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવ્યા પછીથી પણ એની પરિણતિ સમ્યક છે, એટલે એ સમ્યક જ્ઞાન છે, ધારાવાહી જ્ઞાન છે. આ એક રીતે કહેવામાં આવ્યું. શું કહ્યું આ કે ઉપયોગ ભલે પરમાં હોય, કૃપાળુદેવને ઉપયોગ હીરાના વેપારમાં જાય, છતાં પણ એ હીરાના વેપાર કરતા દેખાય, આપણને લાગે કે આ હીરાને જોઈ રહ્યા છે, આ હીરાનો ભાવ કરી રહ્યા છે, બધું લાગે આપણને, એટલે ઉપયોગ એમનો પરમાં હોય, પણ જેમાં મિથ્યા દ્રષ્ટિપણું ન આવે અને સમ્યક દર્શન રહે એવું જે સમ્યક જ્ઞાન, તે ધારાવાહી જ્ઞાન છે. પોતે કોણ છે એ વાત એમાં સતત રહે છે. પોતે જ્ઞાન સ્વભાવી છે તો જ્ઞાન સ્વભાવી જ રહે છે, એમાં કોઈ ફેર આવતો નથી. એ ગમે તેટલા પાત્ર ભજવે છતાં પણ બહુરૂપી પોતે પોતાને ક્યાં ભૂલે છે, ભૂલે છે. એ ગમે તે પાત્રમાં હોય છતાં પણ એ બહુરૂપી એ પોતે પોતાને કાંઈ ભૂલતો નથી, એને યાદ પણ નથી કરવું પડતું કે હું આ છું. એટલે એ તો વાત સતત રહે છે અને છતાંય બીજા નવા નવા પાત્રો એ ભજવા કરે છે, રોજ નવા નવા વેશ કાઢ્યા કરે છે. એટલે અહીંયા સમ્યક દ્રષ્ટિ છે એને શ્રદ્ધા પોતે જે છે એવી જ રહ્યા કરે છે, એ સતત છે. એ શ્રદ્ધા, એ જ્ઞાન ધારા એ સતત છે, એમાં હવે મિથ્યાત્મ આવતું નથી. રાગથી ભિન્ન પડેલું જ્ઞાન ધારાવાહી અખંડ રહે છે, હવે એ રાગમય થતું નથી. આત્મા રાગથી ભિન્ન છે એવું જેને અંતરદ્રષ્ટિ વડે ભાન થયું તેને ભલે ક્યારેક કોઈક પ્રકારે રાગ આવે, એને એવા રાગ આવે, પણ એને જે શુદ્ધતા પ્રગટી છે, જે સમ્યક જ્ઞાન પ્રગટ થયું છે, જે શ્રદ્ધા પ્રગટ થઈ છે, એ શુદ્ધતા એ અખંડ ધારાવાહી છે. મિથ્યા જ્ઞાન ન આવે ત્યાં સુધી ધારાવાહી જ્ઞાન છે. જો પડવાનું થયું અને મિથ્યાત્વ થયું તો એ તૂટક કહેવાય, નહીંતર એ ધારાવાહી છે. મિથ્યાત્વ ના આવે ત્યાં સુધી સમ્યક દર્શન જ્ઞાનની ધારા ચાલે છે. આ એક પ્રકાર, આ એક રીતે વાત કરી. હવે બીજો પ્રકાર, બીજું, એક જ જ્ઞેયમાં ઉપયોગના ઉપયુક્ત રહેવાની અપેક્ષાએ જ્ઞાનનું ધારાવાહી પણ કહેવામાં આવે છે. એનો અર્થ શું થાય કે જ્યાં સુધી ઉપયોગ એટલે પોતાનું લક્ષ, પોતે જ્ઞાન સ્વભાવી છે ને, એટલે જ્ઞાન દર્શનના ઉપયોગ દ્વારા જ એનું જ જ્ઞાન કયા કરે છે, એવો એ ઉપયોગ એ એક જ જ્ઞેયમાં રહ્યો છે, એક જ જ્ઞેય ઉપયુક્ત રહે છે, એક જ જ્ઞેય તરફ રહ્યો છે, એને જ માત્ર અનુભવે છે, જાણે છે, ત્યાં સુધી ધારાવાહી જ્ઞાન કહેવાય છે. પોતાનો એકરૂપ જે જ્ઞાયક ભાવ એને જ્ઞેય કહીએ. પોતાનું સ્વરૂપ છે ને, જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે ને, એ જ્ઞાયક ભાવ છે એને આપણે જ્ઞેય કહીએ. અને એવા જ્ઞેય તરફ ઉપયોગ ગયો અને ઉપયોગ ત્યાં સ્થિર થયો અને ઉપયોગ ત્યાં સ્થિરતાપૂર્વક રહ્યો છે, એ અપેક્ષાએ એ જ્ઞાનનું ધારાવાહી પણ કહેવાય છે. જ્ઞેયનું શું છે, પોતાનું સ્વરૂપ છે એ જ્ઞેય છે, અને એનું જ એ જ્ઞાન કરે છે, એ જ્ઞાનની પર્યાય શુદ્ધ નિર્મળ પરિણતિ છે, અને ત્યાં જ એ ઉપયોગ ત્યાં સ્થિર થઈને રહ્યો છે, એટલે એ અપેક્ષાએ એ ધારાવાહી પણ છે. આ બીજો પ્રકાર છે. પહેલા પ્રકારમાં ઉપયોગની એટલે કે ઉપયોગમાં સ્થિર રહેવાની વાત નથી, ત્યાં સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન હોવાથી ભેદ જ્ઞાનની જ્ઞાનમય પરિણમનની ધારા અખંડ રહે છે. કઈ ધારા અખંડ રહી છે, જ્ઞાનમય પરિણમન એટલે ભેદ જ્ઞાન, એ ભેદ જ્ઞાનનું રૂપ પરિણમનની વાત છે, તે એ સતત એને રહ્યા કરે છે, એટલે એવા પરિણમનની ધારા અખંડ રહે છે. અને બીજા પ્રકારમાં આત્મા પોતાના ધ્યાનમાં, નિર્વિકલ્પ ધ્યાનમાં, કોઈ બીજો વિકલ્પ નહીં, જ્ઞાતા જ્ઞાન જ્ઞેયના ભેદથી રહિત, એ વખતે એમ પણ નહીં કે પોતે જ્ઞાતા છે અને આ જે જ્ઞાન થાય છે અને આ જ્ઞેય પોતાનું સ્વરૂપ જ છે, એમ ભેદ પણ નહીં, એમ ભેદ પણ નહીં, અદ્વૈત એટલે એવા ભેદથી રહિત, એક ઉપયોગમાં પડ્યો હોય એમ આત્મામાં જ લીન હોય તેને ધારાવાહી જ્ઞાન કહે છે. અને આ બીજા પ્રકારમાં ઉપયોગની સ્થિરતાની વાત છે. અહીંયા કહે છે કે આની સ્થિતિ છદ્મસ્ત અને અંતર્મુહૂર્ત જ છે, કેમ કે અંતર્મુહૂર્તથી વધારે સમય એમાં સ્થિરતા થતી નથી. છદ્મસ્તને તે ઉપયોગ અંતર્મુહૂર્ત જ રહે છે, વધારે નહીં. માટે એટલા કાળ માટે ધારાવાહી કહેવાય છે. ઉપયોગ અંદર ન રહી શકે એટલે કે નિર્વિકલ્પ ધ્યાનમાં એ પોતાના ઉપયોગને સ્વરૂપ તરફ રાખીને જે રહ્યો છે એવી દશા હવે નથી રહેતી, ત્યારે ત્યાંથી બહાર આવી જાય છે, એટલે ઉપયોગ ખંડિત થાય છે. માટે જ્યાં સુધી ઉપયોગ અંતરમાં લવલીન રહે ત્યાં સુધી ધારાવાહી જ્ઞાન કહેવાય છે. એટલે આ બે પ્રકારે અર્થ થયા, અને આ બેમાંથી જે પ્રકારે વિવક્ષા હોય ત્યાં તે પ્રકારે અર્થ સમજવો. આગળ કહે છે કે અવિરત સમ્યક દ્રષ્ટિ વગેરે નીચેના ગુણસ્થાનવાળા અર્થાંત ચોથા પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનવાળા જીવોને ધારાવાહી સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન જેમાં કહ્યું તે પહેલી અપેક્ષા લાગુ પડે. ઉપયોગ કોઈક વાર જ અંતરમાં જાય એટલે કે નિર્વિકલ્પ ધ્યાન કોઈક વાર થાય, પછી બહારમાં વધારે સમય હોય, શુભભાવમાં વધારે હોય, એટલે ત્યાં ઉપયોગની અપેક્ષા લાગુ પડતી નથી. ત્યાં સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની ધારાની વાત સમજવાની, એ ધારાવાહી છે. અને જે શ્રેણી ચઢે છે એવા શ્રેણી ચઢનાર જીવને આઠમે ગુણસ્થાનથી આગળ જે જાય છે, સાતમા ગુણસ્થાનના બીજા ભાગથી શરૂ કરીને સ્થિરતા કરે છે, એવા જીવને મુખ્યત્વે બીજી અપેક્ષા લાગુ પડે છે. આમ તો તેને અબુદ્ધિપૂર્વકનો રાગ હોય છે, પણ તેને અહીંયા ગણવામાં નથી આવે, એની મુખ્યતા નથી કરી. તેને ઉપયોગની અંતર એકાગ્રતા હોય છે એમ કહ્યું છે. આઠમા ગુણસ્થાનથી ઉપયોગની ધારા સ્થિર થાય જ્યાં ઉપયોગ ગયો ત્યાં રહે, ત્યાંથી નીકળે નહીં એ અપેક્ષાએ ત્યાં ધારાવાહી જ્ઞાન છે. અહીંયા 413માં પાના ઉપર છેલ્લે કહે છે, પાંચમા પેરેગ્રાફમાં, કે આઠમે ગુણ સ્થાનેથી ઉપયોગ અંદરમાં આવ્યો તે મુખ્યત્વે ખસી ન જાય, પણ શ્રેણી ચડીને કેવળ જ્ઞાનને પામે. મુખ્યત્વે કહ્યું છે, જે શ્રેણી ચડે છે એ પ્રમાણે હોય છે, ઉત્તમ શ્રેણી ચડે છે કે ક્ષય શ્રેણી ચડે છે, એટલે ક્ષપક શ્રેણી ચડે છે એ અપેક્ષાથી અહીંયા ગુરુદેવે કહ્યું છે કે આઠમે ગુણ સ્થાનેથી ઉપયોગ અંદરમાં આવ્યો તે મુખ્યત્વે ત્યાં જ રહે છે, ખસતો નથી, એટલે શ્રેણી ચડી અને કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. આઠમેથી ઉપયોગ ધારાવાહી રહે છે અને તે કેવળ જ્ઞાનને પામે છે. અહીંયા ઉપસમ શ્રેણીની વાત નથી લીધી. ઉપસમ શ્રેણીમાં આઠમે ગુણસ્થાનથી દસમે અને દસમેથી પછી અગિયારમે જાય છે અને પડવાનું થાય છે. અહીંયા તો ક્ષપક શ્રેણી લીધી છે એટલે એમાં ક્ષપક શ્રેણીમાં એ કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે છે, બારમે જાય છે અને બારમેથી પછી તેરમે એમ લીધું. ગુરુદેવ કહે છે કે ભાઈ, તારું ખરેખર સ્વરૂપ નિત્ય આનંદ ચિદાનંદમય છે, તેમાં એક જ વખત ઉપયોગ લાગે એટલે બસ, પછી ભલે થોડો વખત ઉપયોગ ખસી જાય તો પણ જે સમ્યક જ્ઞાન થયું તે તો અખંડ ધારાવાહી રહે છે. એટલે પુરુષાર્થની ઉગ્રતા કરીને પછી એમાં એ છેવટે જે બીજી રીતે જે ધારાવાહી વાત કરી એ દશાને પણ પ્રાપ્ત કરી લે છે, એટલે પછી એને ઉપયોગની ધારા પણ થાય છે, કેવળ જ્ઞાનને પણ એ પ્રાપ્ત કરશે જ. તો આ રીતે આ કળશનો ઘણો વિસ્તાર ગુરુદેવે કર્યો છે. તો આજનો સ્વાધ્યાય આપણે આ કળશ સુધી રાખીએ છીએ.
હવે સ્વાધ્યાય પૂરો કરતા પહેલા સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે વર તે જયતે પ્રણમો પદ તે